એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર ગ્રંથગોષ્ઠિમાં. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે માત્ર એક રાજકીય આત્મકથા નથી, પણ કહી શકાય કે એક આખી પેઢીના અનુભવ અને આશાનું પ્રતિબિંબ છે. હું વાત કરી રહી છું બરાક ઓબામાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડની, એટલે કે એક વચનબદ્ધ ભૂમિ.
હા, ચોક્કસ. બરાક ઓબામા અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ અને એ પદ સુધી પહોંચનારા પહેલા આફ્રિકન અમેરિકન, એમની કહાણી ખરેખર અસાધારણ છે.
એ ખાલી એક વ્યક્તિની સફર નથી, પણ અમેરિકન સમાજ, ત્યાંની લોકશાહીની જે જટિલતાઓ છે, નેતૃત્વ સામે કેવા પડકારો આવે છે, એ બધું જીવંત રીતે રજૂ કરે છે.
અને એટલે જ કદાચ આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે, નહીં?
હા,
ખાસ કરીને અત્યારે જ્યારે આપણે જોઈએ છીએ કે દુનિયાભરમાં લોકશાહી દેશો કેવી રાજકીય અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છે.
હા, પુસ્તક જે એમના રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલા ભાગ, લગભગ 2.5 વર્ષનું વર્ણન કરે છે. તે ખરેખર આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંઘર્ષ હોય છે ને, એની ગાથા છે.
બરાબર કહ્યું. જુઓ, પુસ્તકનો મુખ્ય સવાલ જ એ છે કે ચૂંટણી વખતે જે મોટા મોટા આદર્શો હોય, વચનો અપાયા હોય, એને શાસનની રોજબરોજની જે કઠોર વાસ્તવિકતા હોય, જ્યાં સમાધાન કરવા પડે, એની સાથે મેળ કેવી રીતે બેસાડવો.
હા,
ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ સમાજ અંદરથી ઊંડાણપૂર્વક વહેંચાયેલો હોય. ઓબામા પોતાના અનુભવથી આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે, અને એ પણ બહુ પ્રામાણિકતાથી. મતલબ ખાલી શું થયું એ નહીં,
અચ્છા,
પણ શા માટે થયું અને એમાંથી પોતે શું શીખ્યા એ પણ કહે છે.
તો ચાલો એમની આ રસપ્રદ સફર શરૂ કરીએ એમના મૂળથી. મને હંમેશા એમની જે બહુ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે એ બહુ આકર્ષક લાગી છે. પુસ્તક એમના શરૂઆતના વર્ષો વિશે શું કહે છે? ઓળખની શોધ વિશે.
હા, પુસ્તકા ભાગ પર ઘણો ભાર મૂકે છે. હવાઈમાં જન્મ, પિતા કેન્યાના અર્થશાસ્ત્રી, માતા કેન્સાસના માનવશાસ્ત્રી, પછી અમુક બાળપણ ઇન્ડોનેશિયામાં વીત્યું.
એટલે નાનપણથી જુદી જુદી સંસ્કૃતિઓ, અલગ અલગ દ્રષ્ટિકોણ વચ્ચે જીવાનું થયું. અને પુસ્તકમાં તેઓ પોતે સ્વીકારે છે કે આ મિશ્ર વારસાને કારણે પોતાની ઓળખ ક્યાં છે, હું કોણ છું, એ સવાલનો જવાબ શોધવામાં એમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. પણ કદાચ આ જે આંતરિક સંઘર્ષ હતો, એણે જ એમને બીજાના દ્રષ્ટિકોણને સમજવાની એક અસાધારણ ક્ષમતા આપી.
અને પેલો શિકાગોનો અનુભવ, સામુદાયિક આયોજક તરીકેનો, એવું લાગે છે કે એ એમના જીવનનો બહુ મહત્વનો પડાવ હતો, જેણે પછી રાજકારણ તરફ દોરી ગયા.
અત્યંત મહત્વનો. હાર્વર્ડ લો સ્કૂલ ગયા એ પહેલાની વાત છે આ. શિકાગોના દક્ષિણ ભાગમાં, જ્યાં મોટા ભાગે આફ્રિકન અમેરિકન વસ્તી હતી, ત્યાં એમણે કામ કર્યું.
હા,
અને ત્યાં ગરીબી, બેરોજગારી, ગુનાખોરી, વ્યવસ્થાનો અન્યાય, આ બધું બહુ નજીકથી જોયું. અને એ પણ જોયું કે સામાન્ય માણસોના જીવનને અસર કરતા પ્રશ્નો માટે લડવું કેટલું મુશ્કેલ છે. આ અનુભવે એમને જમીની હકીકતનું ભાન કરાવ્યું, અને કદાચ ત્યાં સમજાયું હશે કે મોટા પાયે જો ફેરફાર લાવવો હોય તો રાજકીય સત્તા જરૂરી છે. અને પછી શરૂ થઈ રાજકીય સફર. યુએસ સ્ટેટ સેનેટર, પછી યુએસ સેનેટ. પણ ખરી ઓળખ તો પેલું 2004નું ભાષણ નહીં, ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં.
બિલકુલ, એ ભાષણ એક ટર્નિંગ પોઈન્ટ હતો. એ વખતે તો યુએસ સેનેટ માટેના ઉમેદવાર જ હતા.
હા, હજુ સેનેટર બન્યા નહોતા.
બરાબર, છતાં એમને મુખ્ય વક્તા તરીકે બોલાવ્યા. એ સમય એવો હતો કે અમેરિકા ઇરાક યુદ્ધ અને રાજકીય વિભાજનને કારણે ખૂબ તણાવમાં હતું. અને ઓબામાએ પોતાના ભાષણમાં પેલી વાત કરી કે કોઈ ઉદારવાદી અમેરિકા અને રૂઢિચુસ્ત અમેરિકા નથી, માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. ભાગલાને બદલે એકતા પર ભાર મૂકડા, નિરાશાને બદલે આશા.
હા,
એ ભાષણની જે શૈલી હતી, જે સંદેશ હતો અને એમનું વ્યક્તિત્વ, એણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. રાતોરાત, મતલબ રાતોરાત, એ નેશનલ પોલિટિકલ સ્ટાર બની ગયા.
અને પછી આવ્યો પેલો મોટો નિર્ણય જેના પર પુસ્તકનો આખો ભાગ છે, ધ બેટ, જુગાર, રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી. હજુ તો પહેલી જ ટર્મના સેનેટર હતા. આ તો ખરેખર મોટો જુગાર કહેવાય.
જુગાર તો ખરો, પણ કદાચ ગણતરીપૂર્વકનું જોખમ કહી શકાય. પુસ્તક બહુ નિખાલસતાથી કહે છે કે આ નિર્ણય લેવો કેટલો અઘરો હતો. એમને પોતાની ઉંમર, રાષ્ટ્રીય સ્તરે ઓછો અનુભવ અને સૌથી મોટી વાત એમના રંગ વિશે. એ સભાન હતા. પુસ્તકમાં મિશેલ ઓબામા સાથેની એમની ચર્ચાઓ છે. પરિવાર પર શું અસર પડશે એની ચિંતાઓ છે.
હા, એ તો હોય જ.
પણ છેવટે એ વિશ્વાસ કે આ ક્ષણ મારી છે અને દેશ કદાચ પરિવર્તન માટે તૈયાર છે. આ બધું બહુ સંવેદનશીલ રીતે લખ્યું છે.
અને પછી શરૂ થઈ પેલી ઐતિહાસિક ઝુંબેશ 2008ની, યસ વી કેન. એ તો જાણે રાજકીય ઝુંબેશ કરતા એક આંદોલન વધારે હતું ને.
ખરેખર પુસ્તકની અંદરની વાતો બહુ રોમાંચક રીતે કહે છે. પેલી આયોવામાં મળેલી અણધારી જીત, જેણે સાબિત કર્યું કે જાતિનો મુદ્દો કદાચ કદાચ ઓળંગી શકાય છે.
હા,
પછી હિલેરી ક્લિન્ટન જેવી મજબૂત અનુભવી ઉમેદવાર સામેની લાંબી અને ક્યારેક થોડી કડવી પણ બનેલી પ્રાઇમરી ફાઇટ.
હા, એ બહુ લાંબી ચાલી હતી.
પછી પેલો રેવરેન્ડ રાઇટ વિવાદ થયો ત્યારે જાતિ જેવા સંવેદનશીલ મુદ્દા પર એમને જે ગંભીર અને પ્રામાણિક ભાષણ આપ્યું એણે ઘણાને પ્રભાવિત કર્યા. અને છેલ્લે જ્હોન મેકકેઇન સામેની લડાઈ.
એ વખતે એમની ટીમે ટેકનોલોજીનો પણ બહુ સારો ઉપયોગ કર્યો હતો ને.
હા, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનો નવો જ ઉપયોગ કર્યો. નાના નાના દાનથી ભંડોળ ભેગું કર્યું અને ગ્રાસરૂટ લેવલે, મતલબ છેક પાયાના સ્તરે લોકોને જોડ્યા. એ અમેરિકન રાજકારણમાં નવું હતું. પેલો આશા અને પરિવર્તનનો સંદેશ એ લોકોના દિલમાં ઉતરી ગયો.
પણ જીતનો ઉમંગ લાંબો ટક્યો નહીં. પદ સંભાળ્યું ને તરત જ વાસ્તવિકતા સામે આવી ગઈ. પુસ્તકમાં એ તબક્કાને રેનેગેડ, એમનું સિક્રેટ સર્વિસ કોડનેમ, પ્રમુખ પદના શરૂઆતના દિવસો કહે છે. ખાસ કરીને આર્થિક મોરચે બહુ મુશ્કેલી હતી, ખરું ને?
હા, એ સમય તો બહુ જ ગંભીર હતો. 2008ના અંતમાં જે વૈશ્વિક નાણાકીય કટોકટી આવી એણે અમેરિકન અર્થતંત્રને હચમચાવી નાખ્યું હતું. બેંકો પડી રહી હતી, શેરબજાર તૂટી રહ્યું હતું, લાખો લોકો બેકાર થઈ રહ્યા હતા.
બાપ રે.
અને ઓબામાને વારસામાં આ સળગતો પ્રશ્ન મળ્યો. પુસ્તક વિગતવાર જણાવે છે કે એમની ટીમે કેટલી ઝડપથી પેલું મોટું આર્થિક ઉત્તેજના પેકેજ, સ્ટિમ્યુલસ પેકેજ જેને કહે છે, એ તૈયાર કર્યું.
એટલે સરકાર તરફથી પૈસા નાખવાની યોજના.
હા, સરકારી ખર્ચ વધારવાનો અને ટેક્સમાં રાહત આપવાનો મોટો કાર્યક્રમ, જેથી અર્થતંત્ર ફરી ચાલુ થાય. પણ એને કોંગ્રેસમાં પાસ કરાવવા માટે ભારે રાજકીય ખેંચતાણ થઈ. પછી બેંકો અને ઓટો ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે જે નિર્ણયો લીધા એ બહુ અપ્રિય હતા. ઘણા લોકો નારાજ થયા, પણ કદાચ એ વખતે જરૂરી હતા. અહીં જ પેલો આશા અને પરિવર્તનનો આદર્શવાદ હતો, એનો સામનો શાસનની કઠોર વાસ્તવિકતા સાથે થયો.
આર્થિક સંકટમાંથી બહાર આવવાની કોશિશ તો ચાલતી જ હતી, પણ સાથે સાથે એમના પહેલા કાર્યકાળની એક સૌથી મોટી અને કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ સિદ્ધિ એ હતી અફોર્ડેબલ કેર એક્ટ, એટલે કે ACA, જેને લોકો ઓબામા કેર તરીકે વધુ ઓળખે છે. પુસ્તક અ ગુડ ફાઇટ વિશે શું કહે છે?
આ પુસ્તકનો બહુ મોટો અને મહત્વનો ભાગ છે. ઓબામા માટે અમેરિકામાં હેલ્થકેર સુધારો એ એમની મુખ્ય પ્રાથમિકતા હતી.
હા, એમણે ચૂંટણીમાં પણ કહ્યું હતું.
બરાબર. પુસ્તક આ કાયદો ઘડવાની જે આખી પ્રક્રિયા હતી, જે અત્યંત જટિલ અને લાંબી હતી, એનું પગલું દર પગલું વર્ણન કરે છે. ધારાસભ્યો સાથેની કલાકોની મંત્રણાઓ, વીમા કંપનીઓ, હોસ્પિટલો, ડોક્ટરો, દવા કંપનીઓ, આ બધાના હિતો અલગ અલગ, એમના દબાણો, એમની માંગણીઓ, એ બધા વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું?
અઘરું કામ.
અને પોતાની જ પાર્ટીના, ડેમોક્રેટિક પાર્ટીના અમુક મધ્યમ માર્ગી સભ્યો જે ખચકાતા હતા, એમને મનાવવા માટે કેવા સમાધાનો કરવા પડ્યા. અને આ બધાની સામે રિપબ્લિકન પાર્ટીનો એક સંપ, અતૂટ વિરોધ, એટલો ઉગ્ર વિરોધ હતો. અને એ જ અરસામાં પેલી ટી પાર્ટી, એક રૂઢિચુસ્ત સરકાર વિરોધી લોક આંદોલન, એનો ઉદય થયો. એણે તો વિરોધને વધુ તીવ્ર અને વ્યક્તિગત બનાવી દીધો. એટલે ઓબામા પુસ્તકમાં દર્શાવે છે કે આટલો મોટો સામાજિક કાયદો પસાર કરવો એ કેટલી મોટી રાજકીય લડાઈ હતી અને એની કેવી રાજકીય કિંમત ચૂકવવી પડી.
ઘર આંગણે આટલી મોટી લડાઈ ચાલતી હતી ત્યારે વિદેશ નીતિનું શું?
પુસ્તકનો એક વિભાગ છે ધ વર્લ્ડ એઝ ઇટ ઇઝ, દુનિયા જેવી છે તેવી, એના પર પ્રકાશ પાડે છે.
હા, ઓબામાનું લક્ષ્ય તો એ હતું કે ઇરાક યુદ્ધ પછી અમેરિકાની જે આંતરરાષ્ટ્રીય છબી ખરડાઈ હતી એને સુધારવી અને સહયોગ પર આધારિત વિદેશ નીતિ અપનાવવી. પણ વાસ્તવિક દુનિયાની જટિલતાઓ તરત સામે આવી.
જેમ કે
પુસ્તકમાં એ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સામનો કરવા માટે સૈનિકોની સંખ્યા વધારવાનો જે મુશ્કેલ નિર્ણય હતો, સર્જ જેને કહે છે, એનું વર્ણન કરે છે. આ નિર્ણય એમના ઘણા સમર્થકોને પસંદ નહોતો પડ્યો. પછી રશિયા સાથે સંબંધો સુધારવા માટે રીસેટ નીતિ શરૂ કરી, પણ એના પરિણામો મર્યાદિત રહ્યા. પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે પ્રયત્નો કર્યા, અને સાથે સાથે પુતિન, એન્જેલા મર્કેલ, ચીનના હુ જિનતાઓ, આવા વિશ્વ નેતાઓ સાથેની એમની મુલાકાતો, એમના વિશેના એમના અવલોકનો, એ પણ રસપ્રદ છે. અહીં પણ પેલું આદર્શવાદ અને ભૂરાજકીય વાસ્તવિકતાઓ વચ્ચેનો તણાવ દેખાય છે. અને પુસ્તકનો અંત એક એવી ઘટના સાથે થાય છે જેણે દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ઓન ધ હાઈ વાયર, એટલે કે ઓસામા બિન લાદેનનો ખાતમો.
હા, અને પુસ્તકનો ક્લાઇમેક્સ કહી શકાય. ઓબામા બહુ જ રોમાંચક શૈલીમાં આખી વાત વર્ણવે છે. કેવી રીતે ગુપ્તચર એજન્સીઓએ વર્ષોની મહેનત પછી પાકિસ્તાનના એબોટાબાદમાં બિન લાદેનનું સંભવિત ઠેકાણું શોધી કાઢ્યું.
અચ્છા,
પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથેની ગુપ્ત બેઠકો, હુમલો કરવાના કયા વિકલ્પો છે, એમાં જોખમો કેટલા છે?
જોખમો તો ઘણા હશે.
અરે પુષ્કળ. પાકિસ્તાન સાથે સંબંધો બગડવાનું જોખમ, ઓપરેશન નિષ્ફળ જાય તો, અમેરિકન સૈનિકોની જાનહાનિ થાય તો, આ બધા દબાણો અને અનિશ્ચિતતાઓ વચ્ચે છેવટે હુમલાને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવાની જે ક્ષણ હતી, એનું વર્ણન વાંચીને આપણને પણ જાણે એ સિચ્યુએશન રૂમમાં બેઠા હોઈએ એવો અનુભવ થાય.
વાહ.
અને આ ઓપરેશન સફળ રહ્યું એ એમના પ્રથમ કાર્યકાળની એક મોટી સિદ્ધિ ગણાય.
આથી સરફર જોઈએ તો ચૂંટણીનો ઉમંગ, પછી શાસનના દબાણો, કટોકટીઓ, આ બધામાંથી પસાર થતી વખતે ઓબામાના પોતાના જે મૂળભૂત વિચારો છે, એમના મૂલ્યો, એમની નેતૃત્વ શૈલી, એના વિશે શું સમજાય છે, એમનું દર્શન શું હતું?
મને લાગે છે કે સૌથી મુખ્ય વાત જે વારંવાર સામે આવે છે એ છે પ્રેગ્મેટિક આઈડિયલિઝમ, એટલે કે વ્યવહારુ આદર્શવાદ.
વ્યવહારુ આદર્શવાદ એ શું છે?
મતલબ કે એ મોટા આદર્શોમાં માને છે, સમાનતા, ન્યાય, સૌને સમાન તક. પણ સાથે સાથે એ પણ સમજે છે કે લોકશાહીમાં પરિવર્તન ધીમું હોય છે, જટિલ હોય છે અને ઘણીવાર અપૂર્ણ પણ હોય છે. એટલે કોઈ સંપૂર્ણ ક્રાંતિની રાહ જોયા કરવા કરતાં જે શક્ય છે, ભલે નાનો સુધારો હોય, એ કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું, એ એમની સ્ટાઇલ હતી. સમાધાન કરવું પડે તો એને નબળાઈ ન ગણવી, પણ લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ ગણવો.
અને આટલો બધો વિરોધ, આટલા પડકારો, ક્યારેક નિષ્ફળતાઓ પણ મળી, છતાં ટકી રહેવાની પ્રેરણા ક્યાંથી મળતી હતી એમને?
એ વારંવાર કહે છે કે સિસ્ટમમાં ખામીઓ હોઈ શકે, પણ એને તોડવાને બદલે એની અંદર રહીને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. અને બીજો સ્ત્રોત હતો સામાન્ય લોકોમાં વિશ્વાસ. એમને એ વાત પ્રેરણા આપતી હતી કે અમેરિકાના લોકો મૂળભૂત રીતે સારા છે, અને જો એમને યોગ્ય રીતે સાથે લાવવામાં આવે તો મોટા પડકારોનો સામનો કરી શકાય છે.
પેલો આશા, હોપનો વિચાર જેમની ઓળખ બની ગયો હતો. શાસનમાં આવ્યા પછી એનું શું થયું? શું એ ખાલી ચૂંટણીનો નારો જ રહી ગયો?
ના, ઓબામા પુસ્તકમાં એ સ્પષ્ટ કરે છે, એમની આશા એ કોઈ ભોળો કે આંધળો આશાવાદ નહોતો. એવું નહોતું કે બધું આપોઆપ સારું થઈ જશે.
તો શું હતું
એમના માટે આશા? એટલે મુશ્કેલીઓ છે, અવરોધો છે, એ વાસ્તવિકતા સ્વીકારવી, પણ પછી હાર માનવાનો ઇનકાર કરવો, એ વિશ્વાસ રાખવો કે પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ સુધારી શકાય છે. એમના મતે નિરાશા અને ઉદાસીનતા એ પરિવર્તનના સૌથી મોટા દુશ્મન છે. એટલે આશા એ એક સક્રિય પસંદગી હતી, એક કમિટમેન્ટ હતી, જે એમને અને એમની ટીમને મુશ્કેલ સમયમાં પણ આગળ ધપાવતી રહી.
પુસ્તકનું એક પાસું જે મને બહુ સ્પર્શી ગયું એ છે પ્રમુખપદનો જે અંગત બોજ હોય, જે એકલતા હોય, એના વિશે એમણે બહુ નિખાલસતાથી વાત કરી છે.
હા, એ ખરેખર નોંધપાત્ર છે. સામાન્ય રીતે નેતાઓ પોતાની નબળાઈઓ કે સંઘર્ષો વિશે બહુ વાત નથી કરતા,
બરાબર,
પણ ઓબામા બહુ પ્રામાણિકતાથી લખે છે. એ પદની એકલતા, સતત રહેતું દબાણ, દરેક નિર્ણય કેટલો ગંભીર હોય છે, ખાસ કરીને જ્યારે સૈનિકોને જોખમમાં મૂકવાનો નિર્ણય હોય. અને આ બધાની એમના પારિવારિક જીવન પર શું અસર પડે છે? મિશેલ ઓબામા સાથેના સંબંધ પર, દીકરીઓના ઉછેર પર, આ જે અંગત વાતો છે એ પુસ્તકને વધુ માનવીય અને વાસ્તવિક બનાવે છે.
જો આપણે ઓબામાના જીવન અને કારકિર્દીના એવા ત્રણ મુખ્ય વળાંક બિંદુઓ તારવવા હોય જેમણે ખરેખર બધું બદલી નાખ્યું, તો એ કયા હશે? તમારા મતે?
રસપ્રદ સવાલ છે. જુઓ, મારા મતે પહેલો અને સૌથી સ્પષ્ટ વળાંક તો એ જ, રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનો નિર્ણય. પેલો ધ બેડ.
હા,
એક યુવાન, પહેલી ટર્મના અશ્વેત સેનેટર, એમના માટે આ એક અભૂતપૂર્વ પગલું હતું. એણે ખાલી એમની જિંદગી જ નહીં પણ અમેરિકાના રાજકીય અને સામાજિક ઇતિહાસની દિશા પણ બદલી, શક્યતાઓના નવા દરવાજા ખોલ્યા.
સંમત છું. બીજો કયો ગણી શકાય?
બીજો મહત્વનો વળાંક હતો 2008ની નાણાકીય કટોકટીનો વારસો મળવો અને તેનો સામનો કરવો. પદ સંભાળ્યું ને તરત જ આ ભયંકર સંકટ.
હા, શરૂઆતમાં જ.
બરાબર. એના લીધે પેલો આશા અને પરિવર્તનનો એજેન્ડા થોડો બાજુ પર મુકાઈ ગયો અને તાત્કાલિક કટોકટી વ્યવસ્થાપન પર ધ્યાન આપવું પડ્યું. આ અનુભવે એમને શાસનની કઠોર વાસ્તવિકતાનો પહેલો અને સૌથી મોટો પાઠ ભણાવ્યો અને એમના પ્રમુખ પદના શરૂઆતના વર્ષોનો આખો સૂર નક્કી કરી દીધો.
અને ત્રીજો?
ત્રીજો વળાંક હું ગણીશ એફોર્ડેબલ કેર એક્ટ, ACA, પસાર કરવાની લડાઈ અને સફળતા. પેલી ગુડ ફાઇટ,
ઓબામા કેર.
હા, આ એમની ઘરેલુ નીતિનું કેન્દ્રબિંદુ હતું. આ કાયદા માટે એમણે ઊંચું રાજકીય જોખમ લીધું, અભૂતપૂર્વ વિરોધનો સામનો કર્યો. એની સફળતાથી લાખો અમેરિકનોને ફાયદો થયો. પણ એ વાત પણ સાચી કે એણે અમેરિકાનું રાજકીય ધ્રુવીકરણ વધુ ઊંડું બનાવ્યું અને એમના બાકીના કાર્યકાળ માટે રાજકીય માહોલ વધુ કડવો બની ગયો. એટલે આ એક એવી સિદ્ધિ હતી જેની મોટી કિંમત પણ હતી.
ઓબામાના આ અનુભવોમાંથી, એમની સફળતા નિષ્ફળતામાંથી, આજના સામાન્ય નાગરિક માટે, ભલે તે રાજકારણમાં ન હોય, શું શીખવા જેવું છે? કયા માનવીય બોધપાઠ આપણે લઈ શકીએ?
અરે, ઘણું બધું. પહેલું તો નેતૃત્વ સાથે જે અંગત કિંમત ચૂકવવી પડે છે એ, જાહેર જીવનની જે માંગ હોય છે અને અંગત જીવન, ખાસ કરીને પરિવાર સાથેના સંબંધો જાળવવા, એની વચ્ચેનું સંતુલન. એ બતાવે છે કે તમે ગમે તેટલા મોટા પદ પર હોવ પણ તમારા મૂળભૂત માનવીય સંબંધો, તમારા મૂલ્યો, એને જાળવી રાખવા કેટલા જરૂરી છે. બીજું, જાતિ અને ઓળખના જે જટિલ મુદ્દાઓ છે, એમની જીત ઐતિહાસિક હતી પણ પુસ્તક બતાવે છે કે સમાજમાં ઊંડા મૂળ ધરાવતા પૂર્વગ્રહો અને વિભાજન કેવી રીતે વારંવાર સપાટી પર આવે જાય છે. પ્રગતિ ક્યારેય સીધી લીટીમાં નથી હોતી.
અને નેતૃત્વના ગુણો અને મર્યાદાઓ વિશે શું શીખવા મળે?
એક મોટો બોધપાઠ એ છે કે દુનિયાના સૌથી શક્તિશાળી પદ પર બેઠા પછી પણ એક વ્યક્તિની સત્તાની મર્યાદાઓ હોય છે. તમે બધું જ કંટ્રોલ નથી કરી શકતા.
બરાબર.
તમારે સિસ્ટમની અંદર રહીને, બીજાઓ સાથે મળીને, સમાધાન કરીને જ કામ કરવું પડે છે. વચનો આપવા સહેલા છે, એને પૂરા કરવા એ બહુ મુશ્કેલ છે. અને બીજું, લોકતાંત્રિક પ્રક્રિયાઓ, નિયમો, સંસ્થાઓ, એનું સન્માન કરવું કેટલું જરૂરી છે, લાંબા ગાળે એ જ સ્થિરતા અને વિશ્વાસનો આધાર બને છે.
આજના સમયમાં આ બધું કેવી રીતે લાગુ પડે? માની લો કોઈ કંપની ચલાવતું હોય, કોઈ ટીમનું નેતૃત્વ કરતું હોય, અથવા તો પોતાના અંગત જીવનમાં જ કોઈ પડકારનો સામનો કરતું હોય.
આ પાઠ તો સાર્વત્રિક છે. જુઓ, કોઈ પણ પરિસ્થિતિમાં નેતૃત્વ કરવું એટલે શું? અનિશ્ચિતતાનો સામનો કરવો, અઘરા નિર્ણયો લેવા, અલગ અલગ મત ધરાવતા લોકોને સાથે લઈને ચાલવું, પોતાના આદર્શો અને વ્યવહારિક મર્યાદાઓ વચ્ચે મેળ બેસાડવો અને પોતાની વાત અસરકારક રીતે કહેવી.
હા, આ બધું જ મહત્વનું છે.
બરાબર. ઓબામાના અનુભવો આ બધા પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચારવાની પ્રેરણા આપે છે. કટોકટીનું સંચાલન કેવી રીતે કરવું, નિષ્ફળતામાંથી કેવી રીતે શીખવું અને સફળતા મળે ત્યારે નમ્ર કેવી રીતે રહેવું.
ખૂબ સરસ. તો આપણી આ લાંબી અને રસપ્રદ ચર્ચાના અંતે જો શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય બાબતો તારવવી હોય જે તેઓ ઓબામાના જીવન અને આ પુસ્તકમાંથી પોતાની સાથે લઈ જઈ શકે, તો તે કઈ હશે?
ચોક્કસ. ત્રણ મુખ્ય નિષ્કર્ષ આ રીતે કહી શકાય. પહેલું, ભાવનાત્મક સમજ. જાહેર જીવનનું ગમે તેટલું દબાણ હોય, ગમે તેટલી જવાબદારી હોય, પણ અંગત સંબંધો, ખાસ કરીને પરિવાર, એ શક્તિ અને સ્થિરતાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે. ઓબામા જે ગીતા સતત મિશેલ અને એમની દીકરીઓ સાથેના સંબંધને સાચવવાનો પ્રયાસ કરે છે, એ યાદ અપાવે છે કે આપણી માનવીયતા, આપણા પ્રિયજનો સાથેનો નાતો, એ જ આપણી ખરી તાકાત છે, પછી ભલે આપણે ગમે તેટલા ઊંચા પદ પર હોઈએ.
બહુ સાચી વાત.
બીજું, બૌદ્ધિક સમજ. લોકશાહી જેવી જટિલ વ્યવસ્થામાં ખરું પરિવર્તન લાવવું એ હંમેશા ધીમી, ક્રમિક અને સમાધાનોથી ભરેલી પ્રક્રિયા હોય છે. કોઈ જાદુઈ છડી નથી હોતી. સાચું નેતૃત્વ એ નથી કે જે સંપૂર્ણ ઉકેલની રાહ જુએ, પણ એ છે જે શક્ય હોય એટલી પ્રગતિ માટે, ભલે તે અધૂરી લાગે, સતત અને ધીરજપૂર્વક પ્રયત્ન કરતું રહે.
ધીરજપૂર્વક.
અને ત્રીજું, સાર્વત્રિક સમજ. આશા એ માત્ર એક લાગણી નથી, પણ એક સભાન પસંદગી છે, એક કાર્ય પદ્ધતિ છે. એનો અર્થ એ નથી કે સમસ્યાઓ નથી, પણ એ છે કે સમસ્યાઓ હોવા છતાં વધુ સારા ભવિષ્ય માટે કામ કરવાની પ્રતિબદ્ધતા રાખવી, નિરાશાવાદ અને ઉદાસીનતાને નકારીને પ્રયાસ ચાલુ રાખવો, એ જ આશાનું સાચું સ્વરૂપ છે અને એ જ પરિવર્તનનો માર્ગ ખોલે છે.
ખરેખર આશા એટલે પ્રયાસ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા. આ પુસ્તક અને ઓબામાની સફર આપણને એ જ યાદ અપાવે છે. અહીં મને એક વિચાર આવે છે કે શું આજના આ અત્યંત ધ્રુવીકરણવાળા સમયમાં આવા વ્યવહારુ આદર્શવાદ અને ધીરજપૂર્વકની આશા માટે કોઈ સ્થાન છે, કે પછી હવે કંઈક અલગ જ પ્રકારના નેતૃત્વની જરૂર છે? આ એક પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌ વિચારી શકીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.